એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે.
નમસ્કાર. આજે આપણે અમેરિકામાં ધર્મના એવા વિશ્વમાં ઊંડા ઉતરીશું જે આમ જુઓ તો ઘણો જ જટિલ છે અને સતત બદલાતું રહે છે.
હા, અને આપણી આજે ચર્ચા છે વિદ્વાન ટીમોથી બિલના સંશોધન પર આધારિત રહેશે. એમના પુસ્તકો છે રિલિજન ઇન અમેરિકા અને બીજું પેલું રિલિજન ઇન અમેરિકા વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
બરાબર. આ પુસ્તકોના મુખ્ય વિચારો પર જ આપણે વાત કરીશું.
અને આ વિષય મતલબ આજે સમજવો કેમ આટલો જરૂરી લાગે છે. આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ કે અમેરિકા એટલે આમ એક ખ્રિસ્તી રાષ્ટ્ર, પણ શું આ છબી ખરેખર સાચી છે?
એ જ મોટો સવાલ છે. ટિમોથી બિલનું કામ આપણને આ જે પરંપરાગત ધારણા છે ને એના પર સવાલ ઉઠાવવા માટે આમ પ્રોત્સાહિત કરે છે.
અને અમેરિકન ધાર્મિક જીવનની જે અદ્ભુત વિવિધતા છે, પેલી સ્પર્ધા, નવીનતા, એ બધું સમજવા એક નવી દ્રષ્ટિ આપે છે. નહીં,
ચોક્કસપણે. આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે, ટિમોથી બિલની નજરે જોવું કે અમેરિકન ધર્મ એના ઇતિહાસથી લઈને અત્યાર સુધી કેવી રીતે ઘડાયો છે.
અને પેલો ધાર્મિક બજારવાળો ખ્યાલ પણ સમજવો છે ને.
હા, બિલકુલ. એ ખ્યાલ શું છે અને આ બજારમાં મતલબ જુદા જુદા ધાર્મિક જૂથો અને વ્યક્તિઓની ભૂમિકા શું રહી છે, એમના ધ્યેયો શું રહ્યા છે, એ સમજવાનો પ્રયત્ન કરીશું.
તો જેમના વિશ્લેષણ પર આપણે વાત કરવાના છીએ એ ટિમોથી બિલ. એમના વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ? એમનો દૃષ્ટિકોણ કેમ અલગ છે?
ટિમોથી બિલ, જો કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાં ધર્મના ખૂબ જ જાણીતા અને આમ તો આદરણીય પ્રોફેસર છે.
ઓહ,
હા. અને અમેરિકન ધાર્મિક અભ્યાસના ક્ષેત્રમાં એમનો અવાજ ઘણો મોટો ગણાય છે, એક અગ્રણી વિદ્વાન તરીકે.
એમની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ લાગે છે. બાઇબલ અભ્યાસ, ધાર્મિક ઇતિહાસ, સાંસ્કૃતિક વિશ્લેષણ, ઘણું બધું છે.
બરાબર. અને આનાથી જ એમને આ જે જટિલ વિષય છે ને એને બહુપરિમાણીય રીતે જોવાની ક્ષમતા મળે છે. એ માત્ર ગ્રંથો નથી જોતા, પણ ધર્મ સમાજમાં, સંસ્કૃતિમાં કેવી રીતે જીવે છે એના પર ધ્યાન આપે છે.
હા, એ મહત્વનું છે.
અને એમની સૌથી મોટી ખાસિયત કહી શકાય કે એ ગહન શૈક્ષણિક સંશોધનને પણ એટલી સરળ અને રસપ્રદ રીતે રજૂ કરે છે કે સામાન્ય વાચક પણ મતલબ આરામથી સમજી શકે.
એટલે અઘરું નથી બનાવતા?
ના, બિલકુલ નહીં. અને કોઈ ચોક્કસ ધર્મના પ્રચારક નથી કે નથી કોઈના વિરોધી. એ તો બસ એક તટસ્થ સાંસ્કૃતિક વિશ્લેષક તરીકે ધર્મને જુએ છે.
એક ઓબ્ઝર્વર તરીકે.
હા, એ સમજાવે છે કે ધર્મ કેવી રીતે કામ કરે છે, સમય સાથે કેમ બદલાય છે, લોકોના જીવન પર શું અસર કરે છે. અને પેલું, ધાર્મિક વિચારો અને ગ્રંથો અમેરિકન સંસ્કૃતિમાં કેવી રીતે ટકી રહે છે, ક્યારેક નવી ભૂમિકાઓ પણ લે છે, એ બધું.
આ તટસ્થતા ખરેખર જરૂરી છે, ખાસ કરીને ધર્મ જેવા વિષય પર વાત કરતી વખતે. આપણને પૂર્વગ્રહ વગર સમજવામાં મદદ મળે છે.
સાચી વાત છે. તો બિલના વિશ્લેષણનો મુખ્ય સૂર આમ શું છે, એમનો મેઇન પોઈન્ટ?
હા, એમની મુખ્ય દલીલ શું છે?
તેઓ ભારપૂર્વક કહે છે કે અમેરિકાને જે આપણે એક સમાન ખ્રિસ્તી રાષ્ટ્ર તરીકે જોઈએ છીએ ને, એ કલ્પના વાસ્તવિકતાથી ઘણી ઘણી દૂર છે.
ઓહો, આ જ વાત આમ થોડો આંચકો આપે છે શરૂઆતમાં. મતલબ જે છબી આપણે સામાન્ય રીતે જોઈએ છીએ તે અધૂરી છે એમ.
બિલકુલ અધૂરી. બિલ દલીલ કરે છે કે અમેરિકન ધર્મ એની સ્થાપના થઈ ત્યારથી જ અસાધારણ વિવિધતાથી ભરેલો રહ્યો છે. સતત પરિવર્તન અને આમ જુઓ તો આશ્ચર્યજનક સર્જનાત્મકતા એની ઓળખ રહી છે.
એટલે પેલી વાત કે ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ ઘટી રહ્યો છે એના કરતાં ચિત્ર વધુ જટિલ છે.
હા, જ્યારે કેટલાક લોકો એ પ્રભાવ ઘટવાની ચિંતા કરે છે ત્યારે બિલ ધ્યાન દોરે છે કે વાસ્તવિકતા તો સતત ધાર્મિક પુનઃશોધની છે, અનુકૂલન અને એક પ્રકારની જોમની છે.
અને આ સમજાવવા માટે પેલો ધાર્મિક બજારવાળો આઈડિયા વાપરે છે ને.
બરાબર. રિલિજિયસ માર્કેટપ્લેસ ખૂબ જ શક્તિશાળી રૂપક છે.
ધાર્મિક બજાર એટલે શું? કેવી રીતે કામ કરે આ બજાર?
જો, જેમ સામાન્ય બજારમાં કોઈ પ્રોડક્ટ હોય કે સર્વિસ, એ ગ્રાહકોને આકર્ષવા સ્પર્ધા કરે, બરાબર?
હા.
તેમ બિલ કહે છે કે અમેરિકામાં ધાર્મિક વિચારો, સમુદાયો, નેતાઓ, એ બધા પણ અનુયારીઓ, જેમને એ આધ્યાત્મિક ગ્રાહકો કહે છે, એમને આકર્ષવા અને ટકાવી રાખવા માટે એકબીજા સાથે આમ સ્પર્ધા કરે છે.
અચ્છા.
અને આ સ્પર્ધા જ નવીનતા લાવે છે, વિવિધતા વધારે છે અને નવા ધાર્મિક સ્વરૂપોને જન્મ આપે છે. અહીં જે ધાર્મિક જૂથો છે એમનો ધ્યેય સ્પષ્ટ હોય છે, વધુ ને વધુ અનુયાયીઓ મેળવવા, પોતાની એક અલગ ઓળખ બનાવવી.
અને પેલો ગ્રાહક એટલે કે વ્યક્તિ, એનો ધ્યેય
પોતાની આધ્યાત્મિક જરૂરિયાતો પૂરી કરવાનો હોય છે. એને જે શ્રેષ્ઠ લાગે, જે એની જરૂરિયાત પૂરી કરતું લાગે, એ તરફે આકર્ષાય.
વાહ, આ રૂપક તો આખી વાતને અલગ જ રીતે મૂકે છે. સ્થિર માળખું નહીં પણ એક જીવંત, ગતિશીલ, સ્પર્ધાત્મક ક્ષેત્ર. એટલે પેલો સવાલ કે ધાર્મિક રાષ્ટ્ર હોવાનો અર્થ શું જો એ આવા બજાર જેવું હોય તો, એ વિચારવા જેવો છે.
બિલકુલ. ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ બિલના વિશ્લેષણમાં અને જોઈએ કે આ ધાર્મિક બજાર ઇતિહાસમાં કેવી રીતે વિકસ્યું. શરૂઆત ક્યાંથી કરીએ? પેલી ખ્રિસ્તી રાષ્ટ્રની વાતથી જ.
હા, કારણ કે બિલ એને જ પડકારે છે ને, તો શરૂઆતથી ચિત્ર કેવું અલગ હતું એ કેવી રીતે બતાવે છે?
બિલ સ્પષ્ટ કરે છે કે જે શરૂઆતના યુરોપિયન વસાહતીઓ હતા, દાખલા તરીકે ન્યૂ ઇંગ્લેન્ડના પ્યુરિટન્સ.
હા, પ્યુરિટન્સ.
તેઓ બધા માટે ધાર્મિક સ્વતંત્રતા લઈને નહોતા આવ્યા. એમનો મુખ્ય ધ્યેય તો પોતાના ચોક્કસ પ્રકારના પ્રોટેસ્ટન્ટવાદ માટે એક સુરક્ષિત જગ્યા બનાવવાનો હતો.
ઓ, એટલે કે બીજાઓ માટે નહીં?
ના, ઘણી વાર તો તેઓ બીજા ધાર્મિક જૂથો જેમ કે ક્વેકર્સ કે બેપ્ટિસ્ટ એમના પ્રત્યે અસહિષ્ણુ હતા. અને આ તો ખાલી પ્રોટેસ્ટન્ટ જૂથોની વાત થઈ.
હા, એ સમય તો બીજા પણ હશે જ ને.
બરાબર. એ સમયે અમેરિકામાં મૂળ અમેરિકન આધ્યાત્મિક પરંપરાઓ હતી, કેથોલિક હતા, ખાસ કરીને મેરિલેન્ડમાં યહૂદીઓના નાના સમુદાયો હતા, અને પછી પેલું આફ્રિકન ગુલામો દ્વારા લાવવામાં આવેલી આધ્યાત્મિક પ્રથાઓ પણ હતી. એટલે શરૂઆતથી જ વિવિધતા હતી, કોઈ એકરૂપતા નહોતી.
અચ્છા, એટલે વિવિધતા એ કોઈ નવી વાત નથી, એ તો મૂળભૂત લક્ષણ રહ્યું છે. અને શું આ વિવિધતા અને જે નવું વાતાવરણ હતું એણે જ નવીનતાને જન્મ આપ્યો?
એકદમ સાચો. યુરોપિયન ધાર્મિક પરંપરાઓને અમેરિકાની જે નવી અલગ પરિસ્થિતિઓ હતી એમાં ટકી રહેવા માટે, મતલબ અનુકૂલન સાધવું પડ્યું. પછી 18મી અને 19મી સદીમાં પેલી ગ્રેટ અવેકનિંગ્સ આવી, મોટી ધાર્મિક પુનરુત્થાન ચળવળો.
હા, એના વિશે સાંભળ્યું છે, જ્યોર્જ વ્હાઇટફિલ્ડ જેવો ઉપદેશકો.
બરાબર. અને બિલ એમને ધાર્મિક ઉદ્યોગ સાહસિક તરીકે જુએ છે.
ઉદ્યોગ સાહસિક ધર્મના ક્ષેત્રમાં, આ રસપ્રદ છે.
હા, કારણ કે એમનો ધ્યેય સ્પષ્ટ હતો, બને એટલા વધુ લોકોને આકર્ષવા. એમણે એ સમયની નવી ગણાય એવી માર્કેટિંગ ટેકનિક વાપરી, જાહેર પ્રચાર કર્યો, નાટકીય ભાષણ શૈલી અપનાવી અને વિશાળ જનમેદની ભેગી કરી.
એટલે એમણે પરંપરાગત ચર્ચની દિવાલો તોડી નાખી એમ કહી શકાય.
હા, અને આજ પેલું ધાર્મિક બજારનું એક સરસ પ્રારંભિક ઉદાહરણ છે, જ્યાં ધાર્મિક નેતાઓ ગ્રાહકો એટલે કે અનુયાયીઓ માટે સ્પર્ધા કરી રહ્યા હતા.
અને આવા સ્પર્ધાત્મક માહોલમાંથી જ પછી પેલું મોર્મોનિઝમ છે, સેવન્થ ડે એડવેન્ટિસ્ટ, જેહોવાઝ વિટનેસીસ, આવા નવા ખાસ અમેરિકન ધર્મો ઊભા થયા.
ચોક્કસ. બિલ એ જ દર્શાવે છે, આ ચળવળો યુરોપથી નહોતી આવી, પણ અમેરિકાની જ ધરતી પર અમેરિકન સંસ્કૃતિ, ત્યાંના મૂલ્યો, આશાઓ, ચિંતાઓ એ બધાના સંદર્ભમાં જ જન્મી હતી.
એટલે મેડ ઇન અમેરિકા ધર્મો કહી શકાય.
હા, એક રીતે બિલ આને ધાર્મિક અર્થતંત્ર પણ કહે છે, જ્યાં દરેક ધાર્મિક જૂથ પોતાની એક આગવી બ્રાન્ડ બનાવે છે, પોતાની ખાસ માન્યતાઓ, પ્રથાઓ રજૂ કરે છે અને લોકોની આધ્યાત્મિક જરૂરિયાતો પૂરી કરવા બીજા જૂથો સાથે સ્પર્ધા કરે છે.
દરેક જૂથનો રોલ એક ચોક્કસ માર્કેટ સેગમેન્ટને ટાર્ગેટ કરવાનો. એમ
બરાબર. પોતાનો એક નિશ્ચિત વર્ગ ઊભો કરવાનો એમનો ધ્યેય હોય છે.
પણ શું આ બજાર બધા માટે સરખું હતું? તમે પેલું પ્રોટેસ્ટન્ટ વિશેષાધિકારની વાત કરી હતી, એ શું છે?
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. બિલ સમજાવે છે કે ભલે અમેરિકાના બંધારણમાં કોઈ સત્તાવાર રાજ્યધર્મ નહોતો, પણ સમાજમાં એક અલિખિત સાંસ્કૃતિક પ્રોટેસ્ટન્ટ પ્રભુત્વ હતું.
એટલે કાયદામાં નહીં પણ સમાજમાં.
હા, આ પ્રભાવ કાયદાઓ પર પણ પડતો, સામાજિક રીતરિવાજો પર, જાહેર સંસ્થાઓના માળખા પર. દાખલા તરીકે સરકારી શાળાઓનું કેલેન્ડર જુઓ તો ઘણીવાર પ્રોટેસ્ટન્ટ રજાઓને ધ્યાનમાં રાખીને ગોઠવાતું.
અચ્છા, કારણ કે એમની પરંપરાઓ પેલી પ્રસ્થાપિત પ્રોટેસ્ટન્ટ પરંપરાઓથી અલગ હતી.
બરાબર. એમની ભૂમિકા ઘણીવાર
હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો જેવી બની જતી હતી. એમને સ્વીકૃતિ મેળવવા સંઘર્ષ કરવો પડતો.
અને આ ચિત્ર તો 1965 પછી, જ્યારે ઇમિગ્રેશન કાયદા બદલાયા અને એશિયા, મધ્ય પૂર્વ વગેરે જગ્યાએથી મુસ્લિમો, હિન્દુઓ, બૌદ્ધો, બીજા ધર્મના લોકો આવ્યા ત્યારે તો વધુ જટિલ બન્યું હશે નહીં?
ચોક્કસ. બિલ આને નવો બહુમતીવાદ, ન્યૂ પ્લુરાલિઝમ કહે છે. આણે જે જૂનો પ્રોટેસ્ટન્ટ સાંસ્કૃતિક પ્રભુત્વ હતું એને વધુ પડકાર ફેંક્યો અને અમેરિકન ધાર્મિક લેન્ડસ્કેપને અભૂતપૂર્વ રીતે વૈવિધ્યસભર બનાવી દીધું.
એટલે વિવિધતા વધી.
હા, અને બિલ એ પણ ભારપૂર્વક કહે છે કે અમેરિકામાં ધર્મ અને જાતિ, રેસ એકબીજાથી છૂટા પાડી શકાય જ નહીં, એ એટલા જોડાયેલા છે.
જેમ કે આફ્રિકન અમેરિકન ચર્ચનું ઉદાહરણ.
બરાબર.
એ ગુલામીની ભયાનક વાસ્તવિકતામાંથી જન્મ્યું અને એ માત્ર આધ્યાત્મિક આશરો નહોતો પણ આફ્રિકન અમેરિકન સમુદાય માટે સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું. એની ભૂમિકા, એનો ધ્યેય બહુપક્ષીય હતો, સમુદાયને ટકાવી રાખવો, સશક્ત કરવો.
અને ધર્મનો ઉપયોગ તો બંને રીતે થયો છે નહીં, દમન માટે પણ અને મુક્તિ માટે પણ.
હા, એ પણ બિલ બતાવે છે. ગુલામી જેવી પ્રથાઓને યોગ્ય ઠેરવવા ધર્મનો ઉપયોગ થયો, પણ સાથે જ માર્ટિન લુથર કિંગ જુનિયર અને નાગરિક અધિકાર ચળવળમાં આપણે જોયું એમ મુક્તિ અને સામાજિક ન્યાય માટે પ્રેરણા અને સંઘર્ષનું શક્તિશાળી સાધન પણ બન્યો. ત્યાં ધ્યેય સ્પષ્ટ હતો, સમાનતા પ્રાપ્ત કરવાનો.
અને અંતે બિલ પેલી જીવંત ધર્મ, લિવ્ડ રિલિજન ની વાત કરે છે, એનો અર્થ શું? એ સંસ્થાકીય ધર્મથી કઈ રીતે જુદો પડે?
જીવંત ધર્મ, હા, આ બહુ મહત્વનો કોન્સેપ્ટ છે. એનો સીધો સાધો અર્થ એ છે કે લોકો પોતાના રોજિંદા જીવનમાં ધર્મ અને આધ્યાત્મિકતાનો અનુભવ કેવી રીતે કરે છે, એને કેવી રીતે વ્યક્ત કરે છે. અને આ જે છે એ કદાચ સત્તાવાર ધાર્મિક સંસ્થાઓના જે સિદ્ધાંતો કે નિયમો હોય એનાથી અલગ પણ હોઈ શકે.
એટલે સંસ્થાઓ શું કહે છે એના કરતાં લોકો શું કરે છે એના પર ફોકસ.
બરાબર. બિલ એના પર વધુ ભાર મૂકે છે, લોકો ખરેખર શું માને છે અને શું કરે છે.
આમાં પેલો આધ્યાત્મિક પણ ધાર્મિક નહીં, SBNR વાળું આવે.
હા, એ લોકોનો વધતો વર્ગ આમાં આવે. પછી પેલો શિલાઇઝમ જેવો વિચાર છે.
શિલાઇઝમ એ શું છે?
એ સમાજશાસ્ત્રી રોબર્ટ બેલાહાના અભ્યાસમાંથી આવેલો શબ્દ છે. શીલા નામની એક મહિલાએ પોતાની વ્યક્તિગત માન્યતાઓનું જે મિશ્રણ બનાવ્યું હતું તેના પરથી, મતલબ કે વ્યક્તિ જુદા જુદા ધર્મો કે આધ્યાત્મિક પરંપરાઓમાંથી તત્વો લઈને પોતાની આગવી શ્રદ્ધા પ્રણાલી રચે.
ઓ, એટલે પોતાની રીતે બનાવવું, એનો ધ્યેય શું હોય?
એનો ધ્યેય પોતાના માટે જે અર્થપૂર્ણ હોય એવી આધ્યાત્મિકતા ઘડવાનો હોય છે. પછી પેલું લોકપ્રિય સંસ્કૃતિ સાથે ધર્મનું મિશ્રણ, સંગીત, યોગ, ધ્યાન, વેલનેસ, ઉદ્યોગ, આ બધું પણ જીવંત ધર્મનો જ ભાગ છે.
આ બધું વ્યક્તિગત પસંદગી અને પેલું ધાર્મિક બજારનો પ્રભાવ બતાવે છે ને?
બરાબર. અને જે લોકો પોતાને કોઈ ધર્મ સાથે જોડતા નથી, જેમને નોન્સ કહે છે, એમનો વધતો આંકડો પણ આ જ દિશામાં ઇશારો કરે છે.
સંસ્થાકીય ધર્મથી દૂર જઈને વધુ વ્યક્તિગત, પોતાની રીતે ઘડેલી આધ્યાત્મિકતા તરફ.
હા, બિલના મતે આ બધું બતાવે છે કે અમેરિકન ધાર્મિક લેન્ડસ્કેપ કેટલું ગતિશીલ અને વ્યક્તિ કેન્દ્રિત બની ગયું છે. અહીં પેલો આધ્યાત્મિક ગ્રાહક અને એની પસંદગી, એની જરૂરિયાત કેન્દ્રમાં છે અને ધાર્મિક ઉત્પાદકો એટલે કે જૂથો, નેતાઓ એ જરૂરિયાતોને પહોંચી વળવા સતત પ્રયત્નશીલ રહે છે.
વાહ, આ ખરેખર બહુ ઊંડી અને આમ વિચારવા જેવી ચર્ચા રહી. જો આપણે બિલના વિશ્લેષણમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો ક્યાં કહી શકાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ એ છે કે અમેરિકન ધર્મ મૂળભૂત રીતે અને ઇતિહાસથી જ વૈવિધ્યસભર છે, કોઈ એકરૂપ વસ્તુ નથી. એ પેલી ખ્રિસ્તી રાષ્ટ્રની ધારણા એ બહુ સરળ અને ઘણીવાર ભ્રામક ચિત્ર છે, અને આ વિવિધતા એની શક્તિ છે, નબળાઈ નહીં.
બીજું હું કહીશ કે સતત નવીનતા અને અનુકૂલન આ અમેરિકન ધર્મની ઓળખ છે. એ સ્થિર નથી પણ સતત બદલાય છે, વિકસે છે, પર્યાવરણ સાથે તાલમેલ આવે છે. અહીં ધાર્મિક જૂથોની ભૂમિકા ખાલી પરંપરા જાળવવાની નથી પણ બદલાતા સમયમાં ટકી રહેવા અને વિકાસ કરવા, નવીનતા લાવવાની પણ છે. એમનો એ ધ્યેય પણ છે.
ત્રીજો મુદ્દો જે બહુ મહત્વનો છે તે વ્યક્તિગત પસંદગી અને લોકશાહીકરણનો છે.
અમેરિકન સંદર્ભમાં ધાર્મિક સત્તા ઘણીવાર સંસ્થાઓ પાસેથી સરકીને વ્યક્તિના હાથમાં આવી ગઈ છે. લોકો પોતાના અનુભવ, પોતાની પસંદગીને વધુ મહત્ત્વ આપે છે. અહીં વ્યક્તિનો ધ્યેય પોતાની આધ્યાત્મિક સફર જાતે નક્કી કરવાનો બની ગયો છે, ખરું ને?
હા, બરાબર. ચોથું, આધ્યાત્મિક શોધની જે યાત્રા છે એ ક્યારેય અટકતી નથી. ભલે લોકો પરંપરાગત ધાર્મિક સંસ્થાઓથી દૂર જતા દેખાય, એનો મતલબ એ નથી કે એમને આધ્યાત્મિકતામાં રસ નથી. તેઓ અર્થ, હેતુ, જોડાણ એ બધું નવા અને વૈકલ્પિક રસ્તે શોધવાનું ચાલુ રાખે છે.
અને પાંચમો સંદેશ, જે અત્યંત મહત્વનો છે, અમેરિકામાં ધર્મ, રાજકારણ અને સંસ્કૃતિ વચ્ચેની જે રેખાઓ છે એ બહુ ઝાંખી છે અને બધું એકબીજા સાથે જોડાયેલું છે. આ ક્ષેત્રો એકબીજાને સતત અસર કરે છે. એમને એકબીજાથી અલગ કરીને સમજવું લગભગ અશક્ય છે. ધર્મની ભૂમિકા જાહેર જીવનમાં પણ એટલી જ નિર્ણાયક રહી છે જેટલી ખાનગી જીવનમાં. એનો ધ્યેય માત્ર વ્યક્તિગત મુક્તિ નથી, પણ સામાજિક અને રાજકીય પ્રભાવ પાડવાનો પણ રહ્યો છે.
ડિલના વિચારો એટલા સચોટ છે કે એમને કેટલાક મુખ્ય મુદ્દાઓમાં યાદ રાખી શકાય, જે આખા તર્કને આમ ટૂંકમાં રજૂ કરે.
હા, બરાબર. જેમ કે પહેલો વિચાર આપણે આમ કહી શકીએ, અમેરિકન ધર્મની કહાણી પરંપરાને વળગી રહેવાની ઓછી અને સર્જનાત્મક અનુકૂલન અને નવીન અભિવ્યક્તિઓની વધુ છે. આ એની ગતિશીલતા બતાવે છે.
બીજો એક સશક્ત વિચાર, ધાર્મિક વિવિધતા એ અમેરિકાની મૂળભૂત સ્થિતિ છે. કોઈ તાજેતરનો ખતરો નથી અને તેણે હંમેશા આધ્યાત્મિક જોમ અને સાંસ્કૃતિક સર્જનાત્મકતાને વેગ આપ્યો છે. આ બહુમતીવાદને સકારાત્મક રીતે જોવે છે.
ત્રીજો, જે લોકશાહીકરણ પર પ્રકાશ પાડે છે. અમેરિકાનોએ ધર્મનું આમ તો લોકશાહીકરણ કર્યું છે, જેમાં સંસ્થાકીય સત્તા કરતાં વ્યક્તિગત અનુભવ અને પસંદગી પર વધુ ભાર મુકાયો છે. આ વ્યક્તિવાદની ભૂમિકા સ્પષ્ટ કરે છે.
અને ચોથું, જે પેલી પડતીની વાર્તાને પડકારે છે. અમેરિકન ધર્મની ગાથા મુખ્યત્વે પડતીની નથી, પણ સતત ચાલતી આધ્યાત્મિક ખોજ અને ધાર્મિક પુનર્શોધની છે. મતલબ, ધર્મ મરી નથી રહ્યો, ખાલી સ્વરૂપ બદલી રહ્યો છે.
અને પાંચમો, જે એમના કેન્દ્રીય રૂપકને ફરી યાદ અપાવે છે. અમેરિકાને એક ખ્રિસ્તી રાષ્ટ્ર તરીકે જોવાને બદલે તેને ગતિશીલ અને ધમધમતા ધાર્મિક બજાર તરીકે જોવું વધુ સચોટ અને ઉપયોગી છે. આ એની સ્પર્ધાત્મક, ગ્રાહકલક્ષી અને સતત વિકસતી પ્રકૃતિને ઉજાગર કરે છે, જ્યાં દરેક ખેલાડી જૂથ હોય કે વ્યક્તિ પોતપોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ છે.
આ બધી ચર્ચા ખરેખર બહુ રસપ્રદ છે, પણ આપણા શ્રોતાઓ કદાચ વિચારે કે આ અમેરિકન ધર્મ વિશેની વાત છે, એ એમના રોજિંદા જીવનમાં અહીં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
હા, સારો પ્રશ્ન છે. મને લાગે છે કે ઘણી રીતે ઉપયોગી થઈ શકે. જુઓ, એક તો તે આપણને વૈશ્વિક રાજકારણ, ખાસ કરીને અમેરિકન રાજકારણ અને ત્યાં જે કલ્ચર વોર્સ ચાલે છે એની પાછળના ધાર્મિક પરિબળો સમજવામાં મદદ કરે છે.
પેલું જુડિયો ક્રિસ્તી વારસો જેવા શબ્દો સાંભળીએ ત્યારે,
બરાબર, ત્યારે બિલનું વિશ્લેષણ આપણને એની પાછળનો જટિલ ઇતિહાસ અને એનો અત્યારનો રાજકીય ઉપયોગ, એનો હેતુ એ સમજવામાં મદદ કરે છે.
બીજું, મને લાગે છે કે આંતરધાર્મિક સંવાદ માટે પણ ઉપયોગી છે.
ચોક્કસ. જ્યારે આપણે સમજીએ કે બીજા લોકોની શ્રદ્ધા, એમની ધાર્મિક પસંદગીઓ પણ એમના પોતાના સાંસ્કૃતિક સંદર્ભ, વ્યક્તિગત શોધ અને કદાચ પેલા બજારના પ્રભાવ હેઠળ ઘડાય છે, ત્યારે આપણે વધુ આદર અને સહાનુભૂતિથી એમની સાથે વાત કરી શકીએ, એમના ધાર્મિક વર્તન પાછળના હેતુઓ, એમના ધ્યેયો સમજવાનો પ્રયત્ન કરી શકીએ.
ત્રીજું, આપણે આપણી આસપાસ જે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રોડક્ટ્સ જોઈએ છે, પુસ્તકો, પ્રવચનો, યોગા ક્લાસ, વેલનેસ ટ્રેન્ડ્સ, એના પ્રત્યે વધુ સજાગ બની શકીએ.
હા, અને વિવેચક પણ. આપણે પૂછી શકીએ, આની પાછળ કઈ માર્કેટિંગ શક્તિઓ છે, આનો અસલ હેતુ શું છે, શું આ ખરેખર આપણી આધ્યાત્મિક જરૂરિયાત પૂરી કરે છે કે પછી ખાલી એક વધુ ગ્રાહક ઉત્પાદન છે.
અને ચોથું, કદાચ સૌથી અગત્યનું, એ આપણને આપણી પોતાની માન્યતાઓ વિશે વિચારવા પ્રેરે છે. આપણી શ્રદ્ધા, આપણી પસંદગીઓ કેટલી હદે આસપાસના સાંસ્કૃતિક બજારથી પ્રભાવિત છે, આપણી શ્રદ્ધામાં આપણા પોતાના ધ્યેયો શું છે, આત્મનિરીક્ષણ માટે આ એક સારી શરૂઆત છે, નહીં?
બિલકુલ. આખી ચર્ચામાંથી મારા માટે એક મુખ્ય શીખ એ રહી કે ધાર્મિક નવીનતા અને અનુકૂલન એ ધર્મની નબળાઈ નથી, પણ એની જીવંતતાની નિશાની છે. બદલાતા સમય સાથે કદમ મિલાવવાની ક્ષમતા છે. અને પેલો જીવંત ધર્મનો ખ્યાલ પણ મને બહુ ગમ્યો, કારણ કે અંતે તો લોકો ધર્મને કેવી રીતે જીવે છે એ જ મહત્વનું છે. એ બતાવે છે કે લોકોનો અંતિમ ધ્યેય પોતાના જીવનમાં અર્થ અને હેતુ શોધવાનો છે, પછી ભલે તે કોઈ પરંપરાગત માળખામાં હોય કે ન હોય.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર પેલો ધાર્મિક બજારનો જ રહ્યો. એ અમેરિકન ધર્મની વિવિધતા, સ્પર્ધા, ગતિશીલતા આ બધું સમજાવવા માટે એક અદ્ભુત ફ્રેમવર્ક આપે છે. એ પેલી ખ્રિસ્તી રાષ્ટ્રની સરળ છવિને તોડીને એક વધુ જટિલ, વધુ વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે, જે શરૂઆતથી જ બહુવિધ અવાજો અને હા, બહુવિધ ધ્યેયોથી ભરેલું રહ્યું છે. સારાંશમાં કહીએ તો ટિમોથી બિલનું કામ આપણને અમેરિકન ધર્મને કોઈ સ્થિર વસ્તુ તરીકે નહીં, પણ એક સતત વહેતા, બદલાતા, વાટાઘાટ કરતા પ્રવાહ તરીકે જોવામાં મદદ કરે છે.
બરાબર કહ્યું. તે આપણને ઉપર છલ્લા જવાબો અને ધ્રુવીકરણથી આગળ વધીને વધુ ઊંડાણપૂર્વક અને સૂક્ષ્મ રીતે અમેરિકન સમાજ અને સંસ્કૃતિને સમજવા માટે જરૂરી વૈચારિક સાધનો આપે છે. એ આપણને વિચારવા પ્રેરે છે કે ધર્મના આ બધા જુદા જુદા સ્વરૂપો સમાજમાં અને વ્યક્તિના જીવનમાં શી ભૂમિકા ભજવે છે અને એમના અંતર્ગત હેતુઓ શું હોઈ શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.